પૂજ્ય ભાઈશ્રીએ લાલચંદભાઈનું પ્રવચન.
એનું નામ પ્રાયશ્ચિત છે,
ત્યાગ કરીને
સાદી ભાષામાં પસ્તાવો કે છે. આજ સુધીમાં મારા શુદ્ધાત્માના દર્શન કર્યા નથી, હવે આજે હું મારા શુદ્ધાત્માના દર્શન કરવા તત્પર થાઉં છું. એમ જાણીને જ્યારે આત્મા પોતાના શુદ્ધાત્માની સન્મુખ થાય છે, ત્યારે તેને પ્રથમ ઉપસમ સંદર્શનના કાળમાં શુદ્ધ ઉપયોગ દશા પ્રગટ થાય છે, જેને ઉપસમ સમ્યક દર્શન કહેવામાં આવે છે. ત્યાર પછી મુનિરાજને ચારિત્ર અપેક્ષા એ પ્રાયશ્ચિત છે, તો અહીંયા મુખ્યપણે ચારિત્રનો અધિકાર એના પેટાભેદમાં પ્રાયશ્ચિત અધિકાર છે. એ પ્રાયશ્ચિત એક વ્યવહાર રૂપ છે, એક નિશ્ચય પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના બધા ભેદો છે મહાવ્રત આદિના, એ નિશ્ચયને વ્યવહાર રૂપ છે. અહીંયા શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર છે. એની ગાથા 119, એનો અનિવાર્થ આત્મ સ્વરૂપ જેનું આલંબન છે એવા ભાવથી મહામાખણ છે એકદમ. પોતાનો જે નિજ શુદ્ધાત્મ તત્વ છે એનું જે આલંબન લે છે પરિણામ, આલંબન દે છે શુદ્ધાત્મા, દેનાર પણ આત્મા અને લેનાર પણ આત્મા, બહારની વાત નથી. શુદ્ધ આત્મ તત્વ સ્વરૂપ છે, એની સન્મુખ થઈને જ્યારે પરિણામ એ આત્માનું અવલંબન લે છે, નિમિત્તનું અવલંબન છોડે છે, રાગનું અવલંબન છોડે છે, એક સમયની પર્યાયનો ભેદ એનું પણ અવલંબન છોડીને જ્યારે આત્મા ત્રિકાળી સામાન્ય શુદ્ધ આત્મા પોતાનો છે, એવું જે આત્માનું સ્વરૂપ જેનું આલંબન છે આશ્રય છે એવા ભાવથી જે પરિણામ શુદ્ધાત્માની સન્મુખ થઈને કેવળ માત્ર શુદ્ધાત્માનું અવલંબન લેનારા જે પરિણામ છે એવા ભાવથી જીવ સર્વ ભાવોનો પરિહાર કરી શકે છે. સર્વ પ્રકારના ભાવો એટલે પરિણામો, એનો પરિહાર નામ ત્યાગ કરી શકે છે. જ્યાં શુદ્ધાત્માની સન્મુખ દ્રષ્ટિ ગઈ અને નિર્વિકલ ધ્યાનમાં આવી ગયો, ત્યારે તે સર્વ પ્રકારના સર્વ ભાવોનો પરિહાર નામ ત્યાગ કરી શકે છે. હવે આનો સામાન્ય અર્થ એવો થાય કે સર્વ ભાવો એટલે શુભાશુભ ભાવો, એનો ત્યાગ, એટલી જ માત્ર મર્યાદા આમાં નથી. આમાં એનાથી આગળ કહેવા માગે છે કે જીવના પાંચ ભાવ છે. એક પરમ પારિણામિક ભાવ દ્રવ્યરૂપ છે, અનાદિ અનંત નિત્ય નિરાવરણ વસ્તુ છે, એને પરમ પારિણામિક ભાવ કહેવાય. અને બીજા ચાર ભાવ પર્યાયમાં થાય છે, ઉદય ઉપસમ ક્ષય ક્ષોપસમ. એ ચાર પ્રકારના જે ભાવો પ્રગટ થાય છે તેનું પણ હું લક્ષ છોડી દઉં છું. એનું કરવું તો મારા સ્વભાવમાં નથી, પણ પ્રગટ થતા પરિણામને પ્રગટાવતો તો નથી. પ્રગટ થતા પરિણામો એને હું પ્રગટ તો કરતો નથી. પ્રગટ થાય છે એનું શું કરવું, પણ હવે હું એની પણ ઉપેક્ષા કરી એ પરિણામનું પણ લક્ષ છોડી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ પ્રગટ થઈ ચૂક્યા છે એનો પણ અહીંયા ત્યાગની વાત છે. જરા સૂક્ષ્મ છે, શાંતિથી સાંભળવું. વ્યવહાર રત્નત્રયના પરિણામ તો ઉદયરૂપ છે, ઔદયિક ભાવ છે, એનો તો ત્યાગ કરવા યોગ છે, એટલે કે એનો તો આશ્રય છોડવા યોગ છે. પણ આત્માને આશ્રય સાધકને સમ્યક દર્શન ચારિત્રના નિશ્ચય રત્નત્રયના પરિણામ પ્રગટ થયા છે એનો પણ અહીંયા પરિહાર કરવાની વાત ચાલે છે. એટલે એટલે કે એનું પણ લક્ષ છોડી દે, એનો આશ્રય છોડી દે, એનું અવલંબન છોડી દે. જ્યારે એક ત્રિકાળી સામાન્યનું અવલંબન આવે છે ત્યારે વિશેષનું અવલંબન છૂટી જાય છે. આનું નામ એક શુદ્ધ ઉપયોગની દશા છે, ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાનના બે પ્રકાર, એક નિશ્ચય ધર્મ ધ્યાન ને એક વ્યવહાર ધર્મ ધ્યાન. આ અહીંયા અત્યારે ચાલે છે નિશ્ચય ધર્મ ધ્યાનની વાત ચાલે છે. નિશ્ચય ધર્મ ધ્યાન એટલે શુદ્ધ ઉપયોગ, જે ઉપયોગમાં બુદ્ધિપૂર્વક શુભ ભાવનો પણ વિલય થઈ જાય છે. અંતર સન્મુખ થતાં પાઠ એવો છે કે આત્મ સ્વરૂપ જેનું આલંબન છે, આત્મ સ્વરૂપ જેનું એટલે પરિણામનું આલંબન છે, એવા ભાવથી જીવ સર્વભાવોનો પરિહાર કરી શકે છે. એટલે કે દ્રવ્યનું અવલંબન લેતા પર્યાયનું અવલંબન છૂટી જાય છે. પર્યાયનું અવલંબન છૂટવું એનું નામ પર્યાયનો ત્યાગ છે. પર્યાયનો અભાવ નથી કરવો, પર્યાય પ્રગટ થાય એનો કોણ અભાવ કરે. પણ ચારે ભાવો જે પ્રગટ થાય છે એની પણ ઉપેક્ષા કરીને એક જ્ઞાન ને વૈરાગ શક્તિ પ્રગટ થાય છે આત્માની. તો જ્ઞાન કેને કહેવાય કે શુદ્ધાત્માનું અવલંબન લઈને શુદ્ધાત્મા તે જ હું છું એવું જે જ્ઞાનનું પરિણમન થવું તેનું નામ જ્ઞાન છે. અને બીજા પ્રગટ થતા પર્યાયો એની ઉપેક્ષા કરવી, એના પ્રત્યે ઉદાસ થઈ જવું તેનું નામ વૈરાગ છે. દેહાદી અને સંયોગ પ્રત્યે તો વૈરાગ છે કે મારી ચીજ નથી, પણ પાંચમા આવ્રતના પરિણામ છે એ રાગ શુભ ભાવ, એ પણ મારો ભાવ નથી એમ એના પ્રત્યે પણ ઉદાસ રહેવું તેનું નામ વૈરાગ દશા છે. અને ઉપરાંત વિતરાગી પર્યાય પ્રગટ થાય છે, એના પ્રત્યે પણ જ્ઞાની ઉદાસ છે. એમાં પણ આત્મબુદ્ધિ કરતો નથી જ્ઞાની, અને દ્રવ્યમાંથી આત્મબુદ્ધિ છૂટતી નથી. દ્રવ્યમાં આત્મબુદ્ધિ થઈ ચોથા ગુણસ્થાને તે થઈ, પરિણામનું ભલે જ્ઞાન થાય પણ પરિણામમાં આત્મબુદ્ધિ ન થાય. ઊંઘમાં થાય કે નહીં, કે ઊંઘમાંય ન થાય. ઊંઘમાં પણ નિદ્રામાં પણ આત્મબુદ્ધિ જે સ્વભાવમાં થઈ જ્ઞાયકમાં ચિદાનંદ આત્મા કે ચિદાનાત્મા પછી પર્યાયો ગમે એવી આવે ને જાય પણ એમાં આત્મબુદ્ધિ થતી નથી. અહીંયા કહે છે કે જે પરિણામ પ્રગટ થાય છે એ પરિણામનો પરિહાર કરે છે. પરિહાર ક્યારે કરે એટલે પરિણામનું અવલંબન ક્યારે લક્ષ છૂટે કે ત્રિકાળી દ્રવ્યનું અવલંબન આવે ત્યારે. તો કહે છે કે સર્વભાવોનો પરિહાર કરી શકે છે. આ બધા ભાવનો પરિહાર કરવો હોય તો એક શુદ્ધાત્માનો આશ્રય કર, લાખ વાતની એક વાત નિશ્ચય રાણો. એક ભવ્યામૃતનું શાસ્ત્ર છે, એમાં લખે છે આચાર્ય મહારાજ કે તું શુદ્ધાત્માની વાત સાંભળતા 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 કોઈ દી કંટાળો કરીશ નહીં, કંટાળો આવીશમાં તને પાંચ ઇન્દ્રિયના વિષય ને ભોગવતા કોઈ દી કંટાળો આવતો નથી. તને રોજ રોટલી દાળ શાક ભાત જમવા બેસશ, એક ઇન્દ્રિયનો વિષય છે ને, એમાં કોઈ દી કંટાળો છે? ભોડભાઈ, તો જ્યાં રુચિ છે ત્યાં તેને કંટાળો ન હોય. એમ આત્માર્થી જીવ જેને માત્ર આત્મ પ્રાપ્તિનું પ્રયોજન છે જીવનમાં, એને શુદ્ધાત્માની વાર્તા સાંભળતા કદી પણ એને કંટાળો આવે. કંટાળો જો આવે શુદ્ધાત્માની વાર્તા સાંભળતા તો એ આત્માર્થીનું લક્ષણ નથી. એમ એમાં 108 દોહામાં કહ્યું છે આચાર્ય મહારાજ. એમ કહે છે કે ફરી ફરી આરતીની ગાથામાં એમ આવે છે ને, ફરી ફરી શ્રી ગુરુ આત્માની વાત એને સંભળાવે છે, વારંવાર સંભળાવે છે. શુદ્ધાત્માની વાત વારંવાર સંભળાવે છે. ગુરુદેવ તો એમાં ખુલાસો કરે કે ગુરુ કઈ નવરા હોય કે 24 કલાક સંભળાવે, પણ સાંભળેલું જે હોય એનું રટણ કરવું એને ગુરુ વારંવાર સંભળાવે છે એમ કહેવામાં આવે છે. તેથી ધ્યાન તે સર્વસ્વ છે. આ ધ્યાન છે આત્માનું, તે સર્વસ્વ છે, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. પણ અહીંયા નીચે અત્યારે પંચમ કાળમાં ધર્મ ધ્યાનની મુખ્યતાથી વાત ચાલે છે. ટીકા. અહીં આ ગાથામાં નિજ આત્મા જેનો આશ્રય છે, જો આત્મ સ્વરૂપ જેનું આલંબન છે એમ શબ્દ છે ને, એનો ટીકા એટલે વિસ્તાર કરે છે. પહેલી અન્યાર્થની પહેલી લીટીના પહેલા શબ્દોનો અર્થ અહીં આ ગાથામાં નિજ આત્મા આ બીજા સર્વજ્ઞ અરિહંત પંચ પરમેષ્ઠી એનો આશ્રય નહીં, નિજ આત્મા જેનો આશ્રય છે એમાં આલંબન હતું, એનો શબ્દાર્થ કહો કે આશ્રય, આશ્રય કહો આલંબન કહો એક જ વાત છે. ભૂતાત્મને આશ્રય સમય દર્શન થાય. નિજ આત્મા જેનો આશ્રય છે એવું નિશ્ચય ધર્મ ધ્યાન જ, એવું નિશ્ચય ધર્મ ધ્યાન જ સર્વભાવોનો અભાવ કરવાને સમર્થ છે એમ કહ્યું છે. ધર્મ ધ્યાન પ્રગટ થાય છે એનું આલંબન છે શુદ્ધાત્મા, પણ એ ધર્મ ધ્યાનની પર્યાયનું આલંબન પર્યાય નથી, પણ પર્યાયનું આલંબન નિજ આત્મા છે. ત્યારે ધર્મ ધ્યાન પ્રત્યે પણ ઉપેક્ષા વર્તે છે. પરિણામ દ્રવ્યનું અવલંબન લે છે, પણ પરિણામને પરિણામનું લક્ષ નથી, પરિણામ પર્યાયનું અવલંબન નથી લેતી, પર્યાય દ્રવ્યનું અવલંબન લે ત્યારે તેને નિશ્ચય ધર્મ ધ્યાન કહેવામાં આવે છે. પર્યાય નિમિત્તનું અવલંબન લે ને ભેદનું અવલંબન લે ને પર્યાય પર્યાયનું અવલંબન લે તો એ સર્વભાવોનો પરિહાર થઈ શકતો નથી. અહીંયા તો સર્વભાવોનો પરિહાર નામ ઉપેક્ષા કરીને પર્યાર્થિકની ચક્ષુ સર્વથા બંધ કરીને ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે શુદ્ધાત્માને સદુપયોગ દ્વારા જાણે છે એવી ઉત્કૃષ્ટ દશાને પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. નિશ્ચય ધર્મ ધ્યાન જ સર્વભાવોનો અભાવ કરવાને સમર્થ છે. અભાવ એટલે આશ્રય, આશ્રય છૂટી જાય છે. એનો પર્યાયનો નાશ કોઈ કાળે ન થાય, પર્યાય તો પ્રગટ થયા કરે, પણ પર્યાયનું લક્ષ છોડવું, પર્યાયનું લક્ષ છોડવું એનું નામ પરિહાર, નામ ત્યાગ કર્યો કહેવામાં આવે છે. આગળ સમસ્ત પરદ્રવ્યોના પરિત્યાગ સ્વરૂપ લક્ષણથી લક્ષિત સર્વ પરદ્રવ્યોના પરિત્યાગ સમસ્તપણે પરિત્યાગ રૂપ લક્ષણથી લક્ષિત અખંડ નિત્ય નિરાવરણ સહજ પરમ પારિણામિક ભાવની ભાવનાથી અલૌકિક વાત છે. હવે આ આત્માની વાત વારંવાર કરવા જેવી છે ને વારંવાર સાંભળવા જેવી છે. વ્યવહારની વાતો તો અનંત કાળથી અનંત વાર એણે સાંભળી, એનો પરિચય પણ કર્યો, અનુભવ પણ કર્યો, પણ એ પરિણામ માત્રથી જુદો આત્મા છે, બંધ મોક્ષના પરિણામથી પણ ભિન્ન છે. સાત તત્વને નવ પદાર્થના પરિણામ જે વ્યવહારિક ભાવો છે એનાથી પણ અધિક આત્મા જુદો છે, અને આ ઇન્દ્રિય જ્ઞાન શાસ્ત્ર જ્ઞાનથી પણ આત્મા અધિક જુદો છે. અતિન્દ્રિય મહાપદાર્થ એવા આત્માનો આશ્રય કરતા જીવને ધર્મ ધ્યાન પ્રગટ થાય છે. મોક્ષ માર્ગ ધર્મ ધ્યાન કહો કે નિશ્ચય મોક્ષનો માર્ગ કહો. સમસ્ત પરદ્રવ્યોના પરિત્યાગ સ્વરૂપ પરદ્રવ્યનું લક્ષ છોડીને એવા લક્ષણથી લક્ષિત ચારે ભાવોને પરદ્રવ્ય કયા છે? ચાર ભાવોને પચાસ ગાથામાં પરદ્રવ્ય કયા છે? ચારે ભાવો અધ્યાત્મમાં પરિણામને પરદ્રવ્ય કહેવાય, આગમમાં કર્મ નો કર્મને સંયોગને પરદ્રવ્ય કહ્યું, અહીંયા અધ્યાત્મ શાસ્ત્ર દ્રવ્યાનું યોગના જેમ આત્માની બે આંખ જ્ઞાનને દર્શન એમ દ્રવ્યાનું યોગના આ ભારતની અંદર બે શાસ્ત્રો છે, સમયસાર અને નિયમસાર. પ્રવર્તનસાર છે એ જ્ઞાન પ્રધાન કથન છે, અને આ બે શાસ્ત્રોમાં દ્રષ્ટિ પ્રધાન કથન છે. સમસ્ત પરદ્રવ્યોના પરિત્યાગ સ્વરૂપ લક્ષણથી લક્ષિત જેમાં પરદ્રવ્યનું લક્ષ સર્વથા છૂટી જાય એવા લક્ષણથી લક્ષિત અખંડ નિત્ય નિરાવરણ જુઓ કેવળ જ્ઞાનની પર્યાય તો નિરાવરણ થાય છે, એ તો સાદી અનંત છે. પેલા આવરણ પર્યાય ને હોય ને પછી આવરણ છૂટે. અહીંયા તો આ ભગવાન જે આત્મા છે એ ત્રણેય કાળ નિત્ય હંમેશા નિરાવરણ છે. એમાં એને કોઈ રાગનું આવરણ નથી, કોઈ આઠ કર્મનું આવરણ નથી, કોઈ દેહનું આવરણ નથી. એવો ચૈતન્ય ચમત્કાર મૂર્તિ ચિદાનંદ આત્મા અંદર બિરાજમાન છે. એ અખંડ છે, ખંડ છે, એમાં ગુણ ગણીનો ભેદ પણ એમાં પડતો નથી. એ અખંડ વસ્તુ છે, નિત્ય નિરાવરણ, સહજ, દ્રવ્યની સાથે સાથે અનાદિ અનંત રહેતી એક સાહજિક દશા, અકૃત્રિમ અનાદિ અનંત ભગવાન આત્માની સાથે સાથે રહેતો એક પરમ પારિણામિક ભાવ. એટલે કે ચૈતન્ય 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 ચૈતન્યમાંથી કોઈ કાળે જળરૂપ ન થાય એવો એક સાહજિક આત્માનો ભાવ છે. જેમ પૂતગલનો સહજ ભાવ છે, રૂપીપણું અથવા સ્પર્શ ગંધવર્પણું મૂર્તિકપણું એનો પારિણામિક ભાવ છે. કોઈ કાળે પૂતગલ મટીને ચેતન ન થાય એમ ચેતન આત્મા કોઈ કાળે પણ એ જળ અચેતન ન થાય, અને કોઈ કાળે રાગ રૂપે પણ ન થાય, ને કોઈ કાળે નાશવાન પર્યાય રૂપ પણ ન થાય એવો અવિનાશી તત્વ તેને સહજ પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. સહજ પરમ પારિણામિક ભાવની ભાવનાથી, ભાવના એટલે એકાગ્રતા, તેની સન્મુખ થઈ અને ઉપયોગને એમાં જોડી દેવો એનું નામ ભાવના છે. આતમ ભાવના ભાવતા લહે જીવ કેવળ, યથાર્થ વાક્ય સાચું છે, પણ એ વિકલ્પની વાત નથી, વાણીની વાત નથી. આતમ ભાવના ભાવતા લહે જીવ, વાણી નહીં, વિકલ્પ નહીં, રાગાંશ નહીં, ઇન્દ્રિય જ્ઞાન નહીં, એ તો અતિન્દ્રિય જ્ઞાન દ્વારા અતિન્દ્રિય મહાપદાર્થમાં એકાગ્ર થઈને અનુભવ કરવો, આ એનું નામ ભાવના છે. એવી ભાવનાથી બે ઘડીમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. જળથી આત્માનું ભાન નથી થતું, માટે જળ આત્માની ભાવનામાં સાધન નથી. જળ આત્માની ભાવનાનું સાધન બની શકતું નથી. કષાયની તીવ્રતા પાપના પરિણામ, એના દ્વારા આત્માનો અનુભવ થતો નથી, માટે એ પાપના પરિણામનું કામ નથી. પછી પુંજના પરિણામ, કષાયની મંદતા, શુભ ભાવ, એના દ્વારા પણ આત્માની ભાવના થઈ શકતી નથી. કેમ કે એ જળ અને અચેતન છે. એ જળ અને અચેતન ચેતનની ભાવનાનું સાધન નથી. પછી ઇન્દ્રિય જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન, એ પણ ભિન્ન સાધન છે, આ અભિન્ન સાધન નથી, આત્માની જાત નથી એમાં. કેમ કે દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લઈને પ્રવર્તે છે. જેમ રાગ પરાલંબી છે, એમ ઇન્દ્રિય જ્ઞાન પણ પરાલંબી છે. પરાલંબી જ્ઞાન વડે શુદ્ધ આત્માનું અવલંબન લેવાતું નથી, માટે એ વાત પણ દૂર રહો. પણ અંદરમાં એ સહજ પરમ પારનામી ભાવની સન્મુખ જ્યારે ઉપયોગ જાય છે, ત્યારે એક અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. એના દ્વારા આત્માની ભાવના, ભાવનામાં એ ત્રણેય બહુ આવી જાય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના ભાવના એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષનો માર્ગ એકાગ્રતા. ભાવનાથી હવે શું થાય છે? અવદૈક રાગ, ઔપશમિક સમ્યક દર્શન સમ્યક ચારિત્ર, ક્ષાયિક સમ્યક દર્શન ચારિત્ર અને ક્ષોપશમિક સમ્યક દર્શનને લાગુ પડે, સમ્યક ચારિત્રને લાગુ પડે. એ ચાર ભાવાંતરોનો પરિહાર કરવાને, ચાર ભાવાંતરો છે, જો નીચે છે ભાવાંતરોનો પરિહાર, મૂળમાં છે ને પરિહાર કરવાનું આવ્યું હતું ને મૂળમાં. આત્મ સ્વરૂપ જેનું આલમન છે એવા ભાવથી જીવ સર્વ ભાવોનો પરિહાર કરી શકે છે, એની વ્યાખ્યા છે પરિહાર, ત્યાગ. અહીં ચાર ભાવોના પરિહારમાં ફૂટનોટ, અહીં ચાર ભાવોના પરિહારમાં પરિહાર નામ ત્યાગ. એ ત્યાગ કેવી રીતે થાય એની વ્યાખ્યા આવશે. ક્ષાયિક ભાવરૂપ શુદ્ધ પર્યાયનો પણ પરિહાર કરવાનું કહ્યું છે. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું કે ક્ષાયિક ભાવરૂપ શુદ્ધ પર્યાય ક્ષાયિક સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું હોય, સાધકને ક્ષાયિક સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું હોય, તો પણ ક્ષાયિક સમ્યક દર્શનની પર્યાય એ અવલંબન લેવા યોગ નથી, આલંબનભૂત એવું તત્વ નથી. જાણવા યોગ છે પણ આશ્રય કરવા યોગ્ય. શુદ્ધ ક્ષાયિક ભાવરૂપ શુદ્ધ પર્યાયનો પણ પરિહાર કરવાનું કહ્યું છે. પરિહાર એટલે ત્યાગ, ત્યાગ એટલે આશ્રય છોડી દેવો, એમાં આત્મબુદ્ધિ ન કરવી અને દ્રવ્યમાં આત્મબુદ્ધિ કરવી, એનું નામ પર્યાયનો પરિહાર કર્યો કહેવામાં આવે છે. ત્યાગ કરવાનું કે તેનું કારણ આ પ્રમાણે છે. હવે એ પર્યાયનો, શુદ્ધ પર્યાયનો પણ ઉપેક્ષા કરવી, એને પણ ગૌણ કરવી, એનું પણ લક્ષ છોડી દેવું. નિશ્ચય મોક્ષ માર્ગનું પણ લક્ષ છોડે ત્યારે મોક્ષ થાય. શું કહ્યું? વ્યવહાર રત્નત્રયના પરિણામ તો એનું લક્ષ તો છોડવા યોગ્ય છે, કેમ કે એ તો બંધનું કારણ છે. પણ નિશ્ચયી મોક્ષ માર્ગના પરિણામ છે એ તો મોક્ષનું કારણ છે. મોક્ષનું કારણ હોવા છતાં પણ એ નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાયનું પણ અવલંબન છોડી દે તો મોક્ષ થશે. ને ત્રિકાળી દ્રવ્યનું અવલંબન લે જો આમાં આવે છે, એનું કારણ આ પ્રમાણે છે, એનો પરિહાર કરવો, એનો ત્યાગ કરવો, એનું લક્ષ છોડી દેવું, એનો આશ્રય છોડવો, શુદ્ધાત્મ દ્રવ્યનું સામાન્યનું જ અવલંબન લેવાથી મહાસિદ્ધાંત છે. પોતાનો નિજ શુદ્ધાત્મા જે નિત્ય નિરાવર પરમાત્મા અંદર બિરાજમાન છે, અંદર એક ચૈતન્ય જળહળ જ્યોત બિરાજમાન છે આત્મ શુદ્ધાત્મા, એ શુદ્ધ આત્મદ્રવ્યનું જ એટલે સામાન્ય જ અવલંબન આલંબન લેવાથી ક્ષાયિક ભાવરૂપ શુદ્ધ પર્યાય પ્રગટે છે. ક્ષાયિક ભાવનું શુદ્ધ પર્યાયનું વિશેષનું આલંબન કરવાથી ક્ષાયિક ભાવરૂપ શુદ્ધ પર્યાય કદી પ્રગટતો નથી. ક્ષાયિક ભાવ જેને ન હોય એને પણ ક્ષાયિક ભાવની ભાવના ન કરવી. કેવળ જ્ઞાન ક્ષાયિક ભાવ જેની પાસે ન હોય એને ક્ષાયિક પર્યાયની કેવળ જ્ઞાનની ભાવના ન કરવી, એના કારણરૂપ શુદ્ધાત્માની ભાવના કરતાં કેવળ જ્ઞાન પ્રગટ થઈ જશે આપોઆપ સહજમાં, કર્તા બુદ્ધિ વિના અને પર્યાયને જ્ઞેય બનાવ્યા વિના અને દ્રવ્યને ઉપાદેય પણ જ્ઞેય બનાવતા એ પર્યાય પ્રગટ થઈ જાય છે. કેવળ જ્ઞાન જોઈ છે ને મોક્ષ, દ્રવ્યનું અવલંબન લે ને, દ્રવ્યનું અવલંબન લે તો મોક્ષ થાય, થાય ને થાય જ, નિયમ એમાં અપવાદ નથી. કારણ ને સેવે તો કાર્ય થાય, થાય ને થાય જ. આલંબન કરવાથી ક્ષાયિક ભાવરૂપ શુદ્ધ પર્યાય, પર્યાયનું આલંબન કરવાથી પર્યાય કદી પ્રગટ થતો નથી. મોક્ષની પર્યાયની ભાવના ભાવે મારે મોક્ષની પર્યાય જોઈ છે અથવા સમ્યક દર્શનની પર્યાય પ્રગટ કરવી છે, પર્યાયના લક્ષ્યે પર્યાય પ્રગટ નહીં થાય. ભેદના લક્ષ્યે તો રાગી પ્રાણીને રાગ વિકલ્પની જાળ ઊભી થશે. વ્યવહારનીના કથનમાં આવે કે સમ્યક દર્શન પ્રગટ કરવા યોગ્ય છે, પણ એ પ્રગટ કેમ થાય? કે પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્યનું અવલંબન લે ત્યારે પર્યાય પ્રગટ થાય. નિયમસારમાં કહ્યું ને, નિયમથી કરવા યોગ, સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ પ્રગટ કરવાની અપેક્ષા એ વાત બરાબર છે, પણ એની આરે નિયમની આરે બીજો એક નિયમ શબ્દ વાપર્યો છે, કારણ નિયમ. એ કારણ નિયમનો અવલંબન લેતા કાર્ય નિયમ પ્રગટ થાય છે. દ્રવ્યનું અવલંબન લીધા વિના દ્રવ્યનું શ્રદ્ધાંત, દ્રવ્યનું જ્ઞાન, જ્ઞાયકનું જ્ઞાન ને જ્ઞાયકનું શ્રદ્ધાંત અને જ્ઞાયકનું અવલંબન ચારિત્ર સ્થિરતા મોક્ષનો માર્ગ છે, બાકી બધી બંધના માર્ગની વાત છે. માટે ક્ષાયિક ભાવનું પણ આલંબન ત્યાજ્ય છે. ક્ષાયિક ભાવ ત્યાજ્ય લખ્યું નથી, ક્ષાયિક ભાવનું આલંબન ત્યાજ્ય છે. આલંબન લેવા યોગ્ય પર્યાય છે, પણ પર્યાયનું આલંબન છોડાવે છે. પર્યાયમાં આત્મબુદ્ધિ છોડી દે, દ્રવ્યમાં આત્મબુદ્ધિ કર. પર્યાયો છે પર્યાયો નથી એમ નથી, પણ પર્યાયમાં તું અહમ બુદ્ધિ ન કર, કેમ કે એ પરદ્રવ્ય છે, ખરેખર નાશવાન છે પર્યાય, એનું આલંબન લેવા યોગ નથી, જાણવા યોગ છે, જાણવા યોગ છે પર્યાય પ્રગટ થાય દ્રવ્યના લક્ષે, પણ એનું આલંબન લેવા યોગ નથી પર્યાયનું, કેમ કે એક સમયની પર્યાય નાશવાન, એમાં એકાગ્રતા ક્યાંથી થાય, એમાં મીઠ ક્યાંથી મંડે, જેમ ઘડિયાળમાં ઓલું લોલો કામ ફરતું હોય એના લક્ષે સ્થિરતા ન થાય, ચિત્તની એકાગ્રતા ધ્યાન પ્રગટ ન થાય, પણ કોઈ સ્થિર પદાર્થ હોય એના ઉપર મીઠ માંડતા સ્થિરતા પ્રગટ થાય, એમ ઉત્પાદય લોલકના સ્થાને છે પર્યાય, પ્રગટ થઈને નાશ થાય, પ્રગટ થઈને નાશ થાય, પર્યાય હલતી છે અને દ્રવ્ય હલતું નથી કોઈ કાળે, પવન હલે છે મેરુ હલતો, એમ ભગવાન આત્મા જે સ્થિર અને ધ્રુવ પરમાત્મા છે એનું તો ધ્યાન કર તો તને સ્થિરતા પ્રગટ થશે, અને સ્થિરતામાં સમ્યક દર્શનનો જન્મ થાય, માટે શું કહ્યું, માટે ક્ષાયિક ભાવનું પણ આલંબન ત્યાજ્ય છે, ક્ષાયિક ભાવ છોડવા યોગ છે એમ નહીં, ક્ષાયિક ભાવનું આલંબન છોડવા યોગ છે, ક્ષાયિક ભાવનો આશ્રય કરવા યોગ નથી, એક સમયની પર્યાયને તું આત્મા માનીશ નહીં એમ, એક સમયની પર્યાયને આત્મા ન માનવો એનું નામ પર્યાયનો આશ્રય છૂટી ગયો, આલંબન ત્યાજ્ય છે, માટે જે ક્ષાયિક ભાવના આલંબનનો ત્યાગ, ક્ષાયિક ભાવના આલંબનનો ત્યાગ, ક્ષાયિક ભાવનો ત્યાગ નહીં, ક્ષાયિક ભાવના આશ્રયનો ત્યાગ, તેને અહીં ક્ષાયિક ભાવનો ત્યાગ કહેવામાં આવ્યો છે, અહીં એમ ઉપદેશ શું છે કે પરદ્રવ્યોનું અને પરભાવોનું આલંબન તો દૂર રહો, જો નિમિત્તનું આલંબન અને નિમિત્તના લક્ષે થતો નૈમિતિક રાગ એનું આલંબન તો દૂર રહો, અજીવને આશ્રવનું આલંબન તો દૂર રહો, અજીવ અને આશ્રવ, અજીવના લક્ષે પુદ્ગલના લક્ષે થતો આશ્રવ ભાવ, પરદ્રવ્યોનું દેવગુરુ શાસ્ત્રોનું અને પરભાવોનું દેવગુરુ શાસ્ત્રના લક્ષે થતો શુભ ભાવ, એ પરભાવો એનું આલંબન તો દૂર રહો, એનો આશ્રય તો કરવા યોગ્ય નથી, મોક્ષાર્થી પોતાના ઔદયિક ભાવોનું સમસ્ત શુભાશુભ ભાવોનું ઔપશમિક ભાવોનું જેમાં કાદવ નીચે બેસી ગયેલ હોય એવા જળ સમાન ઔપશમિક સમ્યક્તાદીનું સૌ સાયોક્ષમિક ભાવનું ઔર અપૂર્ણ જ્ઞાન દર્શન ચારિત્રાદિ પર્યાયોનું તેમજ ક્ષાયક ભાવોનું ક્ષાયિક સમ્યક્તાદિ સર્વથા શુદ્ધ પર્યાયોનું પણ આલંબન છોડવું, જો અહીંયા કેવળ જ્ઞાન નથી માટે સમ્યક દર્શનની વાત કરી, ક્ષાયિક નીચે એનું આલંબન છોડવું, માત્ર પરંપરામિક ભાવનું, આ નિયમસાર શાસ્ત્ર છે ને એ અલૌકિક પરમાગમ શાસ્ત્ર છે, નિજ ભાવના ને અર્થે આ શાસ્ત્ર બનાવ્યું છે, કુંદકુંદાચાર્ય ભગવાન ફરમાવે, અહીંથી સુખ મળશે ને અહીંથી સુખ મળશે, જાવા નાખે જેવી સુખ અહીંયા અંદર ભેરું છે ભાઈ, કોઈ શરણ નથી, કોઈ શરણ નથી, આત્માને એક આત્માનું શરણ છે, નથી કુટુંબ પરિવાર શરણ, દેહ શરણભૂત નથી, પુંજના પરિણામ પણ શરણભૂત નથી, દેવગુરુ શાસ્ત્ર શરણભૂત નથી, આ દિગંબર સંઘ આપણો સંઘ આત્માને કઈ શરણભૂત છે, શરણભૂત નથી, એ તો પરદ્રવ્ય છે ભાઈ, આ કોનો સંઘ અને કોનો મેમ્બર કઈ લેવા દેવા નથી, આ આનંદ ગંજી નું એક વાર એવું બન્યું, શ્વેતાંબર સાધુ હતા પણ અધ્યયન હતું એમને દિગંબર શાસ્ત્રો નું, પાટણ માં ગયેલા આનંદ ગંજી ગુજરાત પાટણ, ત્યાં એવો રિવાજ હતો કે કોઈ પણ વ્યાખ્યાન ચાલે એના સાધુ આવે એની માન્યતા ના, બોલો તો ઠેક ઠેકાણે છે વ્યવહાર નો ઉપદેશ, એની સામે શુદ્ધ નય નો ઉપદેશ તો વિરલ ક્યાંક ક્યાંક છે, અને એ શુદ્ધનયના ઉપદેશનો ફળ તો મોક્ષ છે ભાઈ. બીજો એક બોલ રહી ગયો. હા, શુદ્ધનયનો પક્ષ અનાદિકાળથી આવ્યો નથી, ઓની સામે વ્યવહારનો પક્ષ અનાદિકાળનો છે, એની સામે શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી. અને શુદ્ધનયનો ઉપદેશ પણ વિરલ, ક્યાંક ક્યાંક છે. તમે શુદ્ધાત્માનું અવલંબન લ્યો, એવો ઉપદેશ પણ વિરલ ક્યાંક ક્યાંક છે. એ તો આત્માર્થી જીવને ગોઠે, વ્યવહારના પક્ષવાળાને એ વાત ગોઠે પણ નહીં. અહીંયા બનાવ બની ગયેલો, રાજકોટની વાત છે, નામ નહીં આપું. પરમાત્મા પ્રકાશની 43, 45, 63, 65 અને 68 ગાથા આપી ગુરુદેવની પાસે, માગણી કરી કે અમારે આ ગાથા સમજવી છે. એ ત્રણ ગાથા જ્યાં લીધી, એક ભાવ ભાઈ આવ્યા સોનગઢવાળા મારી પાસે. હવે આ નિશ્ચયની વાત ક્યાં સુધી તમારે આપવી છે ગુરુ? કાલથી વ્યવહારની વાત આવશે સાહેબ. આહા, અરે ભગવાન, ત્યાં શુદ્ધનયનો ઉપદેશ કદી મળ્યો નથી જીવને, અને રૂચિપૂર્વક ખરેખર સાંભળ્યો નથી. એ સાંભળવા મળે એ પણ મહાભાગ્યની વાત છે. એને તો પ્રેમથી અપનાવવા જેવી, શુદ્ધાત્માની વાર્તા સાંભળવા જેવી છે, અપનાવવા જેવી છે, આશ્રય કરવા યોગ્ય છે. છુટકારો એક શુદ્ધાત્માને આશ્રય છે, બાકી કોઈ શરણ ભરણ આ જગતમાં નથી. છેલ્લી પરાકાષ્ઠા કયો કે એકડાની શરૂઆત કયો? બે વાત અહીંથી શરૂ થાય છે. ધર્મ શુદ્ધ આત્માનો આશ્રય કરતા સમ્યક દર્શન થાય છે, એનો વિશેષ અવલંબન સ્થિરતા કરતા ચારિત્ર થાય છે, અને પૂર્ણ સ્થિરતા થતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. આદિ મધ્ય અંતમાં એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. તે ક્ષાયિક ભાવનું, ક્ષાયિક સમ્યક્તાદિનું, સર્વથા સુપ્રિયાયનું પણ આલંબન છોડવું, માત્ર પરમ પારિણામિક ભાવનું, જો માત્ર ઓનલી પરમ પારિણામિક ભાવ, નાયક ભાવ, શુદ્ધ આત્મ તત્વ, ચિદાનંદ તત્વ, જેમાં પર્યાયનો અભાવ છે, જેમાં પર્યાય નથી, મારામાં પર્યાય નથી, તે કારણે હું પર્યાયનો કરતા નથી. મારામાં પર્યાય હોય તો પર્યાયને કરું ને ભારીકભાઈ? ઊંચી પ્રકારની વાત છે. મારામાં પર્યાય હોય તો પર્યાયને કરું ને પ્રભુ, મારામાં પર્યાય નથી ને હું ક્યાંથી પર્યાયને કરું? પર્યાયને કર નહીં તો કઈ નહીં, પર્યાયને જાણ. પ્રભુ મારામાં પર્યાય જ નથી, હું ક્યાંથી એને જાણું? હું તો અનંત ગુણાત્મક, અનંત ગુણનો પિંડ પરમાત્મા છું, સર્વજ્ઞ સ્વભાવથી છું. તો કે જા એને જાણ તો તારું કામ થઈ જશે. અને પછી એને જાણ્યા પછી પર્યાયને જાણવું, તેનું નામ વ્યવહાર કહેવામાં. અભેદને જાણવું તેનું નામ નિશ્ચય. અભેદને જાણતા જાણતા ભેદને જાણવું તેનું નામ વ્યવહાર. અને પર્યાયના ભેદને કરવું એનું નામ અજ્ઞાન. અભેદને જાણવું તે નિશ્ચય, ભેદને જાણવું તે વ્યવહાર, અને ભેદમાં કરતા બુદ્ધિ રાખવી તેનું નામ અજ્ઞાન. નહીં નિશ્ચય ને નહીં વ્યવહાર. હવે સામાન્ય ચિદાનંદ આત્માને ઉપાદેયપણે જાણવું એનું નામ નિશ્ચય. અને એને જાણતા જે પર્યાય પ્રગટ થઈ, ભેદ, પર્યાય એટલે ભેદ, એને જાણવું તે વ્યવહાર. બસ આમાં બધું આવી ગયું, એનાથી આગળ ન જાઉં. આ નિશ્ચય મોક્ષનો માર્ગ અહીંથી શરૂ થાય છે ભાઈ. અભેદને જાણે તે નિશ્ચય, ને ભેદને જાણે 11મી ગાથા અને 12મી ગાથા. ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શન થાય, સમ્યક દર્શન થયું પછી પર્યાય પ્રગટ થઈ, ભેદને જાણવું તેનું નામ વ્યવહાર છે. ભેદને કરવું એ વસ્તુના સ્વભાવમાં નથી. ભેદ એટલે પર્યાય. પર્યાય સ્વકાળે ઉત્પન્ન થયા કરે છે, એને કરવું શું? ન થાય એને શું કરવું, અને થાય એને શું કરવું? થાય એને જાણવું એ પણ વ્યવહાર છે, એને જાણવું એ નિશ્ચય છે, એને જાણવું તે નિશ્ચય, થાય એને જાણવું તે. હા, વસ્તુની સ્થિતિ છે, એની એટલી મર્યાદા છે. વર્તુળમાં આવી જાય, બહારની કાંઈ કિંમત છે નહીં, કાંઈ માત્ર પરમ પારિણામિક ભાવનું. શુદ્ધાત્મ દ્રવ્ય સામાન્યનું આલંબન લેવું, જો શબ્દ માત્ર છે હો, આમાં ગુરુદેવની સહી છે. આ ટીકા સાથે ગુરુદેવની રાખી ગુરુદેવનો અભિપ્રાય લઈને ટીકા આ ફૂટનોટ બની છે. એક ભાઈ મને વાત કરી, માત્ર પરમ પારિણામિક ભાવનું, માત્ર ઓનલી પર્યાયનું આલંબન નહીં દ્રવ્યનું, શુદ્ધાત્મ દ્રવ્ય સામાન્યનું આલંબન લેવું, તેને આલંબનારો ભાવ જ મહાવ્રત એટલે નિશ્ચય મહાવ્રત. ઓ શુદ્ધ ઉપયોગની વાત ચાલે છે, આ અહિંસા આદિના વિકલ્પ શુભ ભાવની વાત નથી. મહાવ્રતના બે પ્રકાર, નિશ્ચય મહાવ્રત ને વ્યવહાર મહાવ્રત. જ્યાં રાગની ઉત્પત્તિ જ ન થાય તેને પરમાત્મા નિશ્ચય મહાવ્રત કહે છે, શુદ્ધ ઉપયોગ દશાની. સમિતિ, ઇરિયા સમિતિ, એષણા સમિતિ, આમ જોઈને ચાલવું નહીં, વિકલ્પની વાત નથી. શુદ્ધાત્મામાં ઠરી જવું એનું નામ નિશ્ચય સમિતિ છે. ગુપ્તિ, મનગુપ્તિ, વચનગુપ્તિ ને કાયગુપ્તિ, એ નહીં, વિકલ્પ નહીં, વાણી નહીં, પણ અંદરમાં ઠરી જવું તેનું નામ ગુપ્તિ છે. પ્રતિક્રમણ, આલોચના, પ્રત્યાખ્યાન, પ્રાયચિત વગેરે બધું છે. આ શુદ્ધ ઉપયોગની દશા છે. આત્માનું અવલંબન લેતા સાધકને શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે સપ્તમ ગુણ સ્થાને. એ સપ્તમ ગુણ સ્થાને આ સ્થિતિ હોય છે. છઠ્ઠે ગુણ સ્થાને નિશ્ચયપૂર્વકનો વ્યવહાર હોય છે, સાતમા ગુણ સ્થાને બુદ્ધિપૂર્વકનો વ્યવહાર હોતો નથી અને નિશ્ચયમાં જામી જાય છે. આત્મ સ્વરૂપનું આલંબન, આત્મ સ્વરૂપનો આશ્રય, આત્મ સ્વરૂપ પ્રત્યે સન્મુખતા, આત્મ સ્વરૂપ પ્રત્યે વલણ, આત્મ સ્વરૂપ પ્રત્યે ઝોક, આત્મ સ્વરૂપનું ધ્યાન, પરમ પારિણામિક ભાવની ભાવના. હું ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ્ય સામાન્ય છું એવી પરિણતિ, એ બધાનો એક અર્થ છે. ભાષાની વિકલ્પની પરિણતિ એટલે શુદ્ધ ઉપયોગ દશા, આ બધાનો એક અર્થ છે. લ્યો આગળ ઉપર. ઔદયિક, ઔક્ષમિક, ક્ષાયિક અને ક્ષાયોક્ષમિક એ ચાર ભાવાંતરોનો પરિહાર કરવાને અનેરા ભાવ, ભાવાંતરો એટલે અનેરા, પરમ પારિણામિક ભાવથી અનેરા ભાવ, જુદા ભાવ ચાર, એને ભાવાંતરો કહેવામાં આવે છે. એનો પરિહાર એટલે એનો આશ્રય કર, છોડી દેવો. પરિહાર કરવાની અતિ આસન ભવ્ય જીવ, એકલો આસન ભવ્ય નહીં, અતિ આસન ભવ્ય જીવ. અતિ આસન એટલે તદ્દન નિકટવર્તી, એકદમ મોક્ષમાં જવાની તૈયારી. એકાદ બે ભાવમાં તો જેનો મોક્ષ થાય, અતિ આસન ભવ્ય જીવ સમર્થ છે. આ પર્યાયનું લક્ષ છોડવાને સમર્થ કોણ છે? આ ભાવાંતરોને અગોચર, આ ત્રિકાળી દ્રવ્યનું અવલંબન લઈને પર્યાયનું અવલંબન છોડે કોણ પુરુષ છે? કે અતિ આસન ભવ્ય જીવ પર્યાયનું અવલંબન છોડી દ્રવ્યનું અવલંબન લઈ લે, સમર્થ છે. તેથી તે જીવને પાપાટવી પાવક, પુંજ ને પાપ બે લઈ લેવા. પુંજ પણ પાપ છે ને પાપ તો પાપ છે. પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ કયો છે? પુંજ ને પાપ, સંસારનું કારણ, દુઃખનું કારણ, એને જલાવી દેવામાં, બાળવામાં સમર્થ શુદ્ધ ઉપયોગની દશા છે. આમ હોવાથી પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પ્રત્યાખ્યાન, પ્રાયચિત, આલોચના વગેરે બધું ધ્યાન જ છે. આ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ છે એ વ્યવહારની વાત નથી, નિશ્ચય મહાવ્રત, નિશ્ચય સમિતિની વાત છે. અર્થાત પરમ પારિણામિક ભાવની ભાવનારૂપ જે ધ્યાન, તે જ મહાવ્રત, પ્રાયચિત આદિ બધું છે. ઓહો, એક શુદ્ધાત્માનું અવલંબન લ્યો, બધું એમાં સમાઈ ગયું. ખલાસ, સત્ય ક્રિયા છે આ. અવલંબન બરાબર, બરાબર, બરાબર છે. થઈ ગયો પ્રશ્ન પૂરો? તમારા પ્રશ્નમાં જ આવ્યું કે પર્યાયે દ્રવ્યનું અવલંબન લેવું. તમે શું બોલ્યા હમણાં? પર્યાયે દ્રવ્યનું અવલંબન લેવું, એનો અર્થ એમ નીકળ્યો કે પર્યાયે પર્યાયનું અવલંબન છોડવું. જે પર્યાય દ્રવ્યનું અવલંબન લે એનું નામ નિશ્ચય ધર્મ ધ્યાન છે, અને જો પર્યાયનું અવલંબન લે એટલે કે ધ્યાનવા રોકાય સાધક હોવા છતાં તો તેનું નામ વ્યવહાર ધર્મ ધ્યાન થઈ જાય છે. સર્વ પર ભાવોનો પરિહાર એટલે ત્યાગ. સર્વ ભાવોનો એટલે ચારે ભાવો, ઉદય ભાવ, ઉપશમ ભાવ, ક્ષાયિક ભાવ આવી ગયું બરાબર. હવે ક્ષાયિક જે પર્યાય પ્રગટ થયો હોય સમ્યક દર્શનની ચોથા ગુણ સ્થાને, ચોથા કાળમાં હોય અત્યારે ક્ષાયિક સમ્યક દર્શન નથી, તો એ ક્ષાયિક પર્યાય પ્રતીતિ થઈ કે હું શુદ્ધાત્મા છું એવી પર્યાય તો પ્રગટ થઈ છે. સવિકલ દશા છે. હવે સવિકલ દશામાંથી જ્યારે નિર્વિકલ ધ્યાનમાં જાય છે સાધુ મુનિરાજ ત્યારે પર્યાયનું લક્ષ છોડી દે છે. પર્યાય પર્યાયનું અવલંબન છોડે છે અને પર્યાય દ્રવ્યનું અવલંબન લે છે. પર્યાય પર્યાયનું ભેદનું અવલંબન લે અસ્થિરતાથી તો પણ એને શુભભાવ થાય છે, એ ચારિત્રને બાધક થાય છે. ચારિત્ર એમાં હણાય છે. સાતમા ગુણસ્થાને જે ચારિત્ર કહ્યું એ છઠ્ઠે આવતા ચારિત્ર રહેતું નથી. એટલે શુદ્ધ ઉપયોગ ચારિત્ર જેને કહેવામાં આવે. અપવાદ માર્ગ ને ઉત્સર્ગ માર્ગ બે પ્રકારના છે. સાતમે ગુરુસ્થાને ખરેખર શુદ્ધ ઉપયોગ વાળી દશાને ભગવાન ચારિત્ર કહે છે. એ સાક્ષાત મોક્ષનું કારણ છે. શુદ્ધ પરિણતિ જે છે છઠ્ઠે એ પરંપરાએ કારણ છે, સાક્ષાત કારણ નથી. કેમ કે એને એક તે ભેદનું લક્ષ્ય થઈ ગયું છે. અભેદ પ્રતિમાં પ્રતીતિમાં ભેદ પડ્યો છે પણ ઉપયોગમાં ભેદ આવી ગયો, ઉપયોગમાં ભેદ છૂટી ગયો એટલે શુદ્ધ ઉપયોગ રહેતો નથી. શુભ શુભ ભાવ આવી જાય છે. શુભ ઉપયોગ પર્યાય દ્રવ્યનું અવલંબન લે છે એટલે કે પર્યાય પર્યાયનું અવલંબન છોડે છે. સીધી વાત છે, કાંઈ બહુ સમજાય. પર્યાય નિમિત્તનું અવલંબન જેમ છોડે છે એમ પર્યાય પણ પર્યાયનું અવલંબન છોડવાયું છે. કેમ કે પર્યાયના લક્ષ્યે પર્યાય શુદ્ધ પ્રગટ થતી નથી, દ્રવ્યના લક્ષ્યે જ પર્યાય શુદ્ધિની વૃદ્ધિને પામે છે. આલમન એકનું ને જ્ઞાન અનેકનું, આ હા હા, આલમન એકનું ને જ્ઞાન અનેકનું. અનેક પર્યાયો પ્રગટ થાય એનું સાધકને જ્ઞાન વર્તે છે. સાધકને જ્ઞાન પણ ઉપેક્ષારૂપ જાણે છે, એને એના પ્રત્યે પણ ઉદાસ છે. વ્યવહાર મોક્ષ માર્ગ પ્રત્યે તો ઉદાસ છે પણ નિશ્ચય મોક્ષ માર્ગ પ્રત્યે પણ આહા. કેમ કે એક સમયની પર્યાય છે, એ આશ્રય કરવા યોગ્ય નથી. નિશ્ચય મોક્ષ માર્ગના આશ્રયે મોક્ષ પ્રગટ થતો નથી. નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થઈ ગયો સાધકને, એના આશ્રયે મોક્ષ થતો નથી. મોક્ષ થાય છે કે દ્રવ્યના આશ્રય થાય છે, માટે દ્રવ્યનું અવલંબન એનાથી જ કાર્યસિદ્ધિ થાય છે. વિચારવા જેવું છે, બધું ખૂબ ઊંડાણનું છે. હવે આપણો ચાલતો અધિકાર બેતાલી ગાથા છે, કઈ છે? આ ભાવ આવ્યો, એક બાર ગામથી ભાઈ આવ્યા હતા બાર ગામથી. એને કહ્યું કે આ એક ગાથા મારે સમજવી છે, વધારે દિવસ મારે રોકાવાનું ન બને એટલે જો લ્યો તો સારું. અમે આપણે તો સ્વાધ્યાય કરવો છે, કોઈ વાંધો નથી. ના, એક ભાઈને કાગળ લીખો તો કે 119 ગાથાનો અધ્યયન કરવા જેવું છે. એ ભાઈ બીજા ભાઈને વાત કરી, બીજો ભાઈ એ આવીને કહે કે તો આ ગાથા જરા લ્યો તો સારું. એમાં એમ છે ને કે એક આત્માનું આલંબન લેતા સર્વભાવોનો પરિહાર થઈ શકે છે, એવો જે શબ્દ 2000 વર્ષ પહેલા કુંકુદાચાર્ય ભગવાને લખ્યો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આત્માનું અવલંબન લેતા સર્વભાવોનો પરિહાર થઈ શકે છે. એક દ્રવ્ય સામાન્યનું અવલંબન લીધું તો પર્યાયનું પ્રત્યેક પર્યાયનું અવલંબન છૂટી જાય છે. કોઈ પર્યાયનું અવલંબન રહેતું જ નથી. સામાન્યનું અવલંબન લેતા પર્યાયનું અવલંબન છૂટી જાય છે. સામાન્યને અવલોકતો અને વિશેષને નહીં અવલોકતો ઉપાદેય પણ એક ભગવાન આત્મા જણાય છે. પર્યાય હે પણ એ પણ જણાતી નથી, પર્યાય ઉપાદેય પણ એ પણ જણાતી નથી, અને પર્યાય જ્ઞેય પણ એ પણ જણાતી નથી, એવી સ્થિતિને શુદ્ધ ઉપયોગ દશા કહેવામાં આવે છે. અલૌકિક આ અદ્વિતીય ચક્ષુ બહાર પડ્યું છે ને, બહુ ઊંચી વસ્તુ છે. પર્યાર્થિકની ચક્ષુ સર્વથા બંધ કરી દે, પણ પર્યાયને કરવું, અરે કરવું તો અજ્ઞાનીના ઘરમાં ગયું, કરવું તો અજ્ઞાનીના ઘરમાં છે. આત્માનો સ્વભાવ જ્ઞાન છે ને જ્ઞાનનો સ્વભાવ જાણવું છે, એ જાણવાના બે પ્રકાર, દ્રવ્યને જાણવું ને પર્યાયને જાણવું. પર્યાયને જાણવાનું બંધ કરીને દ્રવ્યને જાણ તો તારું કામ શું કહ્યું ફરીને? આ આત્મા એક છે, એના પડખા બે, એક સામાન્ય ને એક વિશેષ. સામાન્ય એટલે દ્રવ્ય, ટકતું, ધ્રુવ 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 છે છે ને, છે અનાદિ અનંત, એનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે. બીજું પડખું પર્યાયનું, એ પર્યાયના ચાર પ્રકાર, ઉદય ઉપસમ ક્ષય ને શોપસમ, એ કર્મજનિત ભાવો છે. ચારે ભાવ કર્મથી ઉત્પન્ન થયેલા વિભાવ ભાવો છે. એક સામાન્ય ને એક વિશેષ બે પડખા છે. એમાં આત્માનો સ્વભાવ જ્ઞાન હોવાથી જાણવું છે, પણ કરવું એ આત્માના સ્વભાવમાં નથી. જો કરવામાં જાય છે તો જાણનાર રહેતો નથી, જાણે છે તે કરતો નથી, ને કરે છે તે કરે. કરમસો ઈ ભાઈ, જરા લલકારોને કરે કરમસો ઈ, ગયા વખતે અમે યાદ કર્યા હતા, તમે નહોતા. કરે કર્મ, સાધકને કોઈ કહે કે તમે આટલું કામ કરો ને, કે ભાઈ સાહેબ હું તો પંગુ છું, હું શું કરું, હું જાણું કે કરું? જાણવાની ક્રિયામાં કરો તે ક્રિયા મને ભાસતી નથી. આ હા, હું તો જાણનાર છું ને પ્રભુ, હું તો જ્ઞાતા છું ને. જ્ઞાતા શું કરે? કેવળ જાણે, જાણે ને જાણે. જાણવામાં ધર્મ છે ભાઈ, કરવાની બુદ્ધિ એ અધર્મ બુદ્ધિ, પર્યાય દ્રષ્ટિ છે. કરવું એ આત્માનો સ્વભાવ નથી, જાણવું એ આત્માનો સ્વભાવ. ફેટ પછી સાધકને તો કહ્યું કંઈક કરો ને, તો કે ભાઈ મારું કામ નથી, હું તો જ્ઞાતા છું, માટે જાણું કરવું એ મારો સ્વભાવ. પછી ઠેઠ ગયો અરિયંત પાસે કે સાહેબ મોક્ષની પર્યાય કરી ગયો ને, કે તું અહીંયા આવ્યો પાછો મારી પાસે? ભાઈ કરવું એ આત્માનો સ્વભાવ. આ આટલો એક મંત્ર ખ્યાલમાં આવે કે જ્ઞાતા પણ હું આત્માનો સ્વભાવ છે, કરવું આત્માનો સ્વભાવ નથી, બસ તો ન્યાલ થઈ જાય. પછી કરવાના પ્રકારો વિચારી લેવા, આને કરું કે ન કરું, આને કરી શકું છું કે નથી કરી શકતો, આને કરી શકું. અરે પણ જાણવું 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 જાણવું, પછી કરવું જ નથી, તો આને કરવું ને આને ન કરવું એવા ભેદના પ્રકાર વસ્તુના સ્વભાવમાં નથી, જાણવું છે બસ. રાગને ન કરું પણ વિતરાગ પર્યાયને તો કરું કે નહીં, પણ જાણવું જ સ્વભાવ છે. પછી આને કરવું કે આને ન કરવું, કે આને ટાળવું કે આને રાખવું, એ વસ્તુના સ્વભાવમાં આત્મા જ્ઞાયક હોવાથી કેવળ જ્ઞાતા છે, અને જ્ઞાતા હોવાથી જ્ઞાતા થયો તે કરતા બનતો નથી, અને જે કરતા બુદ્ધિવાળો છે તે જ્ઞાતા હોતો નથી. જાણે છે તે જાણે છે, કરતો નથી. કરે છે તે કરે જ છે, પણ જાણતો નથી. આવો શ્લોક છે કરતા કર્મનો, એનો આ ભાઈ બોલ્યા ને, હા હા, એ બનારસીદાસનું છે પદ, અદ્ભુત. કરે કર્મ સોહી કરતારા, જાણે સો જાણનારા, જાણે સો કરે નહીં કોઈ, કરે સો જાણે નહીં હોય, એવો સરસ વાત છે. પણ જાણવાના પક્ષમાં જો આવ્યો, જાણવાના પક્ષમાં જો આવશે ને, તો પણ એક પ્રકારની પાત્રતા છે, આગળ વધે તો અનુભવ થાય. જાણવાના પક્ષમાં આવે કે આત્માનો સ્વભાવ જ્ઞાન ને જ્ઞાન નો સ્વભાવ આત્માને જાણવું. બાર અંગ નો સાર છે. એક બાર ગામ થી કાલ ટેલિફોન આવ્યો, વાતચીત કરતા કરતા આત્માનો સ્વભાવ જ્ઞાન ને જ્ઞાન નો સ્વભાવ આત્માને જાણવું, આ વાક્ય મને બહુ ગમે છે, વારંવાર વિચારું છું. આ આચાર્ય ભગવાન નું કથન છે હો. આચાર્ય ભગવાને સમયસારમાં કહ્યું છે કે આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું, તો સમ્યક દર્શને જ્ઞાન પ્રગટ થાય થાય ને થાય. એમાં કોલકાર પાછું આપ્યો એમ, આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું. આત્માનો સ્વભાવ જ્યાં જ્ઞાન કયો ત્યાં કચરો બધો નીકળી ગયો, રાગ દ્વેષ બધો કચરો નીકળી ગયો. અને આત્માનો સ્વભાવ જ્ઞાન કયું ત્યાં કચરો નીકળી ગયો, અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું ત્યાં રાગનું કરવું ને રાગને જાણવું પણ નીકળી ગયું, અભેદને જાણવું આવી ગયું. આત્માનો સ્વભાવ જ્ઞાન ને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું. અમારા ભાનુબેનને બહુ ગમી ગયું, મોરબી ખીમચંદભાઈ ની હારે પણ એ ચર્ચા કરતા હતા. ખીમચંદભાઈ ને પણ આત્માનો સ્વભાવ જ્ઞાન છે ભાઈ. હવે જ્ઞાન છે એવે જાણવું હોય કે એમાં કરવું હોય, કરવું એ બની શકતું જ નથી, અશક્ય છે. એ તો અજ્ઞાની જીવની કલ્પના છે કે આને કરવું, આમ કરી આને આમ કરી નાખવું, આને આમ કરી નાખવું, આને આમ. અરે રેવા દે ભાઈ, તું ક્યાં આગો વયો ગયો? હા હા હા, નુકસાન થશે બાપા, તને નુકસાન થશે ભાઈ. જાણું થાય ને, જાણ ને, જાણ તો મોજ કરીશ, જાણીશ તો મોજ ને માણીશ, અને જો કરતા બુદ્ધિ રાખીશ હા હા, તો નુકસાન એને જીવને થાય. બીજું શું, કોઈ કોઈનું બગાડી તો શકતું નથી, કોઈ કોઈના ક્ષેત્રમાં પ્રવેશ તો કરી શકતું નથી, પોતાના ભાવ બગાડે ને કાં સુધારે. હવે ક્યાં સુધી આપણે આવ્યા? એકેન્દ્રીય પર્યાપ્ત અપર્યાપ્તની વાત થઈ ગઈ છે કેમ? હે, 99 પાનામાં શ્લોક થઈ ગયા, બે થઈ ગયા, 60માં બાકી છે. હા, 60નો શ્લોક બાકી. એક શ્લોક બોલો ભાઈ 60માં. હાલો, શ્લોકાર્થ, સતતપણે અખંડ જ્ઞાનની સદભાવના વાળો આત્મા, આહા, સતતપણે શુદ્ધ આત્માની ભાવના વાળો ધર્માત્મા, સતતપણે નિરંતર ધારાવાહી અખંડ જ્ઞાનની સદભાવના વાળો આત્મા, અર્થાત હું અખંડ જ્ઞાન છું. જો ખંડ જ્ઞાનની ભાવના ન હોય, અખંડની ભાવના હોય, 320માં આવ્યું છે, અખંડ જ્ઞાન તે હું નહીં, હું તો અખંડ છું. હા હા, હું અખંડ જ્ઞાન છું, અભેદ જ્ઞાન છું, સામાન્ય છું, નાયક છું, એવી સાચી ભાવના જેને નિરંતર વર્તે છે. આ કૌંસમાં ઓલું સતત પણ હતું ને, એટલે નિરંતર અખંડ જ્ઞાનની, એટલે હું અખંડ જ્ઞાન છું, એવી સાચી ભાવના, સદભાવના વાળો એટલે ભાવના, ઉપરના શબ્દોનો અધરવડ મૂકે છે. સદભાવના વાળો એટલે સાચી ભાવના જેને નિરંતર સતતપણે વર્તે છે તે આત્મા. આ નિમિત્તની ભાવનાની, સંયોગની ભાવનાની, પુણ્યની ભાવનાની, પુણ્યફળની ભાવનાની, સત્તાની ભાવના નહીં, સત્તાની ભાવનાની, માનની ભાવનાની, મને કોઈ માન આપે તો ઠીક. અરે અજ્ઞાની ઉપર ભરોસો કરીમાં આજ તને માન આપશે ને કાલ તારું અપમાન કરશે, ભરી સભામાં માન કરશે ત્યારે હારતોરા પહેરાવશે સભામાં, અને અપમાન કરશે ત્યારે સભામાં ઊભો થઈને. એનો એ જીવ હો, એક જ જીવ અજ્ઞાનીના ઠેકાણા હોય નહીં. એક વાર કે મારા ઉપર એનો ઘણો ઉપકાર છે, પછી એનો એ જીવ એને ગાળ દેવા માંડે, ઓલો કહેતો તો એનું શું થયું? હા હા, અજ્ઞાનીનો કાંઈ ભરોસો કરીમાં ભાઈ, બધી ધૂતારાની ટોળી છે.
એમાં કઈ વાતમાં માલ નથી.
આત્માના ભરોસે આવી જા ભાઈ, વખત થઈ ગયો. સંસારના જો એવી સાચી ભાવના જેને નિયંત્રણ છે તે આત્મા સંસારના ઘોર વિકલ્પને પામતો નથી. આહા, સંસારની અંદર સંકલ્પને વિકલ્પની જા ઊભી થાય છે એ દુઃખદાયક ભાવ છે. ઘોર વિકલ્પને પામતો નથી પરંતુ નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો. હું અખંડ જ્ઞાન છું એવી ભાવનાવાળો સાધક આત્મા નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો. પરપર્ણતિથી દૂર, રાગથી દૂર, શુભાશુભ ભાવથી દૂર, અનુપમ અન